શ્રી પ્રવચન સાર ગાથા 195 અને 196 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
124 અક્ષયમ દર્દ સમજણ
મારા આત્માને કારણે નિસ્બત થયો. તો પણ મારા આત્માને નિસ્બત હશે, કેમ કે એ તો ઘણું ગ્રહ થાય. ઘણાને ખાધું એની હોશ કરો અને જેટલા ભિખારીયા એને ખુદ વ્યક્ત કરો. એ જુદા છે, આપણે જુદા છીએ. સંભાવી કરીને અભાવ કરીને એ સિવાય સામાન્ય પણ પરિણમે છે. બીજાને તો સામાન્ય એટલે મની પણ કહેવામાં આવતું વેશ હોય તો પણ અક્ષય સૌખ્યને પ્રાપ્ત કરે છે. એવું જે મુનિપણામાં પ્રેરણનારજી સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંદાનંદના પરમ સુખમાં આવે રહે છે. એનું ફળ છે આનંદ લેવું છે કે મૂળ ગ્રંથી ભેદાવાથી આવું ફળ પ્રાપ્ત થાય છે. મૂળ ગ્રંથી નો ક્ષય કરવાથી મૂળ ગ્રંથી રાજદેશ નો ખતમ થાય છે. આ સિદ્ધાંત લીધા કોઈ એમ કહે કે દર્શન હોવાના વિષયમાં અમે કાંઈ ના સમજીએ. અમારે તો રાજદેશ કારણ છે કે દર્શન ચારિત્રમો કાંઈ નહીં, અમે તો રાજદેશ કારણ ના સમજીએ. જે મૂળ છે એ તો દસમ મૂળ છે, દસમ મૂળની વાત છે. એનો ક્ષય કરતા એનું મૂળ છે એવા જે રાજદેશ મૂળા છે એનો ખતમ થાય છે અથવા એ ક્ષય થાય છે. દર્શન મૂળ ન પડે અથવા દર્શન મૂળના વિષયમાં જ અજાણ હોય અને રાજદેશ ટાળવા માટે ગમે તે ત્યાં ત્યાગ વ્રત સંયમાદિની પ્રતિજ્ઞાની ગમે તે પ્રક્રિયા કરવામાં આવે તો પણ રાજદેશનું કોઈને બની શકતું નથી. જે અન્ય દર્શનમાં અને જૈન દર્શનમાં તફાવત છે એ ટાળવાનો તફાવત અહીંયા છે. રાજદેશ અને વિચારને ટાળવા માટે અનેક પ્રકારની પદ્ધતિ યુક્તિ પ્રયુક્તિ અપનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જેમ દિગંબર સાધુ હોય છે, આ ખાખી બાવાઓ જે હોય છે એ લોકો પણ દિગંબર વિચરે છે, ફરે છે જંગલમાં, ગાય પાડો મારે અને કોઈ પણ પ્રકારના બાહ્ય વિષયોને એ સંયોગમાં નહીં આવવા છતાં એમને રાજ્ય સ્થળે છે એમ બધું નથી. એને ગુસ્સો આવે, સામાન્ય માણસનો એવો ગુસ્સો હતો નથી. આમ તો એ લોકો શું થશે, રાજદેશને અભાવ અથવા ઉપશમન તો છે નહીં, પછી પરિણામ તો પરિણામીમાં રહેતા નથી, કસાયનો વિકાર તો એના ગયા નથી, કસા જે ગાંધતીઓની જે પદ્ધતિ ચાલે છે ને એ લોકો ગાંધતીઓ એને નિષ્ફળ એને બધા નિષ્ફળ. એટલે પછી બીજો કાંઈ લાંબા વિચાર આ તે એકબીજાને વચ્ચે મારીએ નહીં અને નિશામાં પડાવીએ, ભૂખ લાગે તો નિષ્પતિ કાંઈ ખાઈ લઈએ. પણ એમ કે અમે કંઈ મસ્ત છીએ, તપસ્વી છીએ, એમને મને કાંઈ નીકળ્યું. અને કસાયનો અભાવ થતો નથી. અથવા રાગદ્વેષ ટળતા નથી, કેમ કે રાગદ્વેષ ટળવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ છે ને કસાયમાંથી રસ્તાથી તો દન અજાણ્યા છે. એટલે મોગ્રંથિ નો ક્ષય કર્યા વિના એનો ક્ષય થાય એમ બનતો નથી, એ અનર્થિક છે. તેથી અર્થાત રાગદ્વેષને ખતમ કરવા થવાથી સમ સુખ દુઃખ એવા તે જીવને પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવા સામાન્યના ભવન એટલે પ્રણમન થાય. સમ સુખ દુઃખ જે સુખ દુઃખના પ્રસંગો છે એમાં જેને સમપણો છે, સરખાપણો છે, અથવા જ્ઞાનમય એવા પરિણામોમાં કોઈ પણ પ્રકારના સંયોગો છે તે જ્ઞેય માત્રપણે જણાય છે, અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એમ જણાતા નથી. એ જ્ઞાન પરમ મધ્યસ્થતા છે અને મધ્યસ્થ જ્ઞાન તમે જે જ્ઞાન સ્થિત અતિપણાનો પક્ષ કરતો નથી. આ જ્ઞાનમાં જણાયું કે આ સ્થિત છે, જૈન લાગે છે કે સ્થિત છે, ગમે તો જે પણ ભાવે છે ને માણસને, કેટલાક માણસને પ્રકૃતિ જ ગળ પણ એટલું ભાવે એમ કે ગળ પણ મળ્યું એટલે ભગવાન મળ્યા એમ કે આ બધું સાંભળેલું છે. ગળ્યું એટલું ગળ્યું ને બાકીનું બધું ગળ્યું એમ પણ કે આપણે જે મીઠાશ છે ને એ સારું છે. જ્ઞાનમાં એ જણાય એનો સ્વાદ ગળ પણ ગળ્યો છે એ કાંઈ ખારો કે કડવો જણાય એમ નથી. જ્ઞાનમાં બનતો જ્ઞાનમાં તો એને જણાય છે કે આ ગળ્યું છે, પણ એ મધ્યસ્થ નથી રહી શકતો. એટલે આ મને સારું લાગે છે એ કલ્પના કરે છે. વસ્તુતા એ ગળ્યું છે તો સારું છે એમ છે એમ કડવાપણાનો સ્વાદ જ્ઞાનમાં આવે છે, પણ કડવું છે તે ખરાબ છે એવું જ્ઞાનમાં નથી આવતું. એ એક વિશેષ કલ્પના કરે છે એટલે એને વિવાહ કલ્પના કરવામાં આવે છે. બસ આ એનો ભ્રમ છે એ દર્શન મૂળને લઈને છે. શું છે જે ભ્રમ છે એ દર્શન મૂળને લઈને એટલે એને અંતિમ વાત કરી છે. પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે સમ સુખ દુઃખ, સુખ અને દુઃખના લોકો પ્રસંગ કહે છે, લૌકિક અપેક્ષા એ જેને સુખ દુઃખના પ્રસંગો કહેવામાં આવે છે. એટલે કે વાસ્તવિકતા એ જો જ્ઞાનનું જ્ઞેય થાય, છ જ્ઞાનનું જ્ઞેય જ્ઞેય જ રહે મધ્યસ્થ જ્ઞાનમાં, તો ત્યાં સંભાવ રહે છે. ત્યાં હું સુખી થયો, હું દુઃખી થયો, મને દુઃખનો ઉદય છે, મને સુખનો ઉદય છે એમ રહેતું નથી, એમ થતું નથી. બહુ વિચારની વિષય છે કે જ્ઞાન તો ભગવાનને પણ જ્ઞાન થાય છે, મુનિને પણ જ્ઞાન થાય છે, સંયોગ દ્રષ્ટિને પણ જ્ઞાન થાય છે, નિશા દ્રષ્ટિને પણ જ્ઞાન થાય છે. જ્ઞાન ગુણ પરિણમે છે ને, અંદરની જે જ્ઞાન શક્તિ છે એનો પર્યાય થાય છે. એ એટલો છે કે જે જ્ઞાનના સ્વભાવને જાણે છે તે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવું જ છે. કોઈ પણ જ્ઞેય હો એમાં અનુકૂળ પ્રતિકૂળતાની કલ્પના કરવી એ જ્ઞાનનો સ્વભાવ નથી, અને વસ્તુ પણ એવી નથી કે જે જ્ઞાનને અનુકૂળ છે અને જ્ઞાનને પ્રતિકૂળ થાય. એવી કોઈ વસ્તુ નથી વિશ્વમાં કે જે જ્ઞાનને અનુકૂળ થઈ આવે છે અને જ્ઞાનને પ્રતિકૂળ થઈ આવે છે. એને ગમતું નથી જ્ઞાનને વિશ્વતા. એને મધ્યસ્થ જ્ઞાન કહેવામાં આવે છે. કોઈનો પક્ષ, કોઈ પણ જ્ઞેયનો પક્ષ ન કરવો તે જ્ઞાન મધ્યસ્થ છે. મધ્યસ્થ જ્ઞાન છે ને લવાદી, અને ઝઘડો પડે કારણ કે તમે અમારા મધ્યસ્થ છો અથવા લવાદી છો એમ કે તમે ફેંસલો કરો તે મંજૂર છે. કેમ કે એ બંનેને એમ છે કે આ કોઈને પક્ષપાત કરશે નહીં, જે સાચું લાગશે તે કરશે પણ પક્ષપાત નહીં કરે. કેવું હું પછી તમારે ગરબો કરે પાછો એને અનુકૂળ ના પડ્યું તમારા પક્ષ કરી પાછા ભાઈ તો પહેલેથી વિશ્વાસ મૂકો શું કરવા એના કરતા બુદ્ધિ તો તારામાં નથી કે ત્યાં એને મધ્ય સ્ક્રીન કર્યો હું ખરું કે નહીં પણ મધ્યસ્થી નો અર્થ એટલો છે પોતાનો એટલે સાક્ષી જે છે સાહેબના બેને સાક્ષી કહે છે સાક્ષી એટલે શું કે એ વખતે હાજર હતો એને જે જોયું તે જાહેર કર્યું બધું આમ ને જોયું છે હું બીમાર કરી છે સાક્ષી છું અત્યારે તો સાક્ષીને પક્ષકાર કરી છે હું મને લાવ્યું એને પછી સાક્ષી કરી છે એવું ન કરે ન્યાયની રીતમાં અત્યારે જેલ છે ઘણી થઈ ગઈ છે પક્ષકારની સાક્ષી કરી છે એવું ન કરે ત્યાં પેલો વિચાર નથી રહેતો ચાલી ગયું તે કાળે એની જે જાગૃતિ હોય હું જ્ઞાન સ્વરૂપ છું આખરમાં વાસ્તવિકતા એ છે કે આ પ્રસંગ તો જ્ઞેય માત્ર છે જ્ઞાન ને તો જ્ઞેય માત્ર છે ને બીજું કારણ નથી એને આંસણી ના આવે અને એને હોશે ના આવે બે વાત છે ગમે તેવા પ્રસંગ આજે સંભાવી થયા કામનું વર્ણન ચાલે છે સમ સુખ દુઃખ એવા તેજીને પરમ બુદ્ધ સ્થા જ્ઞાનનું લક્ષણ છે એવા સામાન્યમાં એટલે એવા સાધુપણામાં ભવન એટલે પરિણમન થાય છે એ પણ મનુષ્ય છે એ કોઈ ઉપરથી દેવ આવેલા છે હું પણ વસ્તુના સ્વરૂપને બરાબર ધારણ કર્યા તારામાં એવી જ શક્તિ છે જે એ આત્માઓમાં શક્તિ છે એ આત્મામાં પણ એવી જ શક્તિ તારામાં સવાલ ફક્ત અવસ્થાને કેળવવાનો છે જ્ઞાન શ્રદ્ધાન દ્વારા વારંવાર જે ભૂજ્ઞાનની પ્રક્રિયા થઈ છે અથવા શ્રદ્ધાનનો કૂટ કયો છે બસ અનુભવ પ્રકાશની વાત કરી છે શ્રદ્ધાના કૂટ દ્વારા જેમ દવાને કૂટ આપે છે ને એટલે દવા તેની તે છે રજકણો તેના તે છે પણ એનું સતેજ પણ થાય છે કોન્સન્ટ્રેશન વધે છે ગલત થાય છે દવા તેની તે દવા હોય છે અને ઘસે છે અથવા બીજી રીતે એની પ્રક્રિયાને કૂટ આપે છે એમ શ્રદ્ધાન છે કે હું આવો જ છું હું જ્ઞાન માત્ર જ છું એવી જે પ્રતીતિના પરિણામનું વારંવાર હું પરિણમ્યો છે અને શ્રદ્ધાનનો કૂટ કહેવામાં આવે છે એનાથી બધા સહજ કેળવાય છે હદ કરવી પડતી નથી પણ બધા સહજ કેળવાઈ જાય છે એ જાગૃત જ્ઞાનમાં પ્રસંગ થતાની સાથે જ જાગૃત જાગૃતિ રહે છે કે આ પ્રસંગમાં આવા પ્રસંગ પહેલા થતા હતા ત્યારે મને રાગ દ્વેષ થઈ આવતા હતા એ સુખને સમજણ આવે જ્ઞાન આવે અત્યારે હું જાગૃત હોવાથી આ જ પ્રસંગો ઊભા થવા છતાં બલકે પહેલાં કરતાં વધારે પ્રસંગો ખરાબ જેને કહીએ હું ખરાબ કહીએ છે ને એવા ઊભા થવા છતાં એટલે પ્રકાર એટલો વધારે બદલાવા છતાં મને એ સંબંધી સુખ દુઃખ થતાં એવી જાગૃતિ આવે છે આવી શકે છે અને એની પૂરેપૂરી શક્યતા છે એ અસંભવિત ને અશક્ય વાત છે ફક્ત જીવની તૈયારી હોવી જોઈએ થતા જ નથી જાગૃતિમાં કહેવાનો પ્રશ્ન નથી સાંભળવાનો પ્રશ્ન નથી જાગૃતિ હોવા હોતા થતા જ નથી એવી એક વાસ્તવિક પરિસ્થિતિ પરિણામમાં ઉભી થાય છે જેનું લક્ષણ છે એ આ શ્રાવણમાં પરિણમન થાય છે, અને તેથી અર્થાત શ્રાવણ્યમાં પરિણમવાથી આને સામાન્ય પણ છે, જ્ઞાન મધ્યસ્થ થાય અને સંભાવી થાય એટલે માત્ર જ્ઞાતા ભાવે પરિણમે એ અનુભવ પ્રકાશમાંથી ક્યાં સુધી દીધું છે, હે ઉપાદેયનો એક અધિકાર દીધો છે. એમાં મારું સ્વરૂપ ઉપાદેય છે અને અન્ય સર્વ હે છે એ જ્ઞાનની મધ્યસ્થામાં નથી, ક્યાં સુધી દીધું છે. નિર્દય પ્રત્યે રાજદેશ કરવા લાયક નથી, પરદ્રવ્ય હે છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. સ્વદ્રવ પ્રત્યેનો રાગ થયો અને પરદ્રવ્ય પ્રત્યેનો દ્વેષ થયો એ મધ્યસ્થ જ્ઞાનમાં હતો. એ તો કહેવા માત્ર છે, એવા સામનીના પરિણામમાંથી અનાકુલતા જેનું લક્ષણ છે. પછી એને આકુલતા ક્યાં રહી? આ સારું છે માટે રાખું વધારું અને આ ખરાબ છે માટે છોડું, એ આકુલતા જેમાં થતી નથી સમ પરિણામ થતા. તો અનાકુલતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌખ્યની પ્રાપ્તિ થાય છે. એવા અક્ષય સૌખ્યની જેનો ક્ષય થતો નથી ભવિષ્યકાળમાં, એવી અનાકુલતાનો ક્ષય થતો નથી એવા પરિણામની સુખની પ્રાપ્તિ થાય છે. એવા પરિણામ રહે છે, એવા એવી સ્થિતિ રહ્યા કરે છે કે જેમાં કદી આકુલતા થાય નહીં. મુક્ત દશા છે ને, મુક્ત દશા છે તો એ મુક્ત દશા પછી ક્યારે એને સંસાર દશા થાય કે ફરીને એને જન્મ મરણ થાય એવું બંધન એવું નથી કે કોઈ ઈશ્વર છે મોક્ષમાં ગયેલાને વળી પાસે પોતાનો સંસાર રચવો છે કે બધાને પાછા સંસારમાં લઈ આવે એવું કોઈ વિષય છે. વસ્તુ સ્વરૂપ છે જે આત્માઓ પરમ શુદ્ધ દશાને પામે છે, સર્વથા નિર્વિકાર દશાને પામે છે, એની સ્થિતિ જ એવી થઈ જાય છે કે ભવિષ્યના કોઈ આગામી કાળમાં એને એ કંઈ પણ વિકારની ઉત્પત્તિ થવી સંભવિત નથી. દુર્દેવગ્રસ્થાન આપે છે તમને કે તેનો સ્થિતિને ડાળ્યો થાય તેનો તે તેનો અવસ્થા પલટી છે, એ તેનો પછી વાવતો ઉગે તેનો છે, પણ એ શેકેલો તેનો ડાળીઓ આવો તો કદી ઉગે નહીં, કેમ કે એની અવસ્થા બદલાઈ ગઈ. ઉગવાની જે યોગ્યતા છે એનામાં એ કાચા તેનામાં છે, કાચા તેનામાંથી અંકુર ઉગજો, કાચા તેના તેનામાંથી અંકુર ઉગજો. પણ શેકેલો ડાળીઓ છે તો પછી એમાંથી અંકુર ઉપજવાની યોગ્યતા છે, ગમે એટલું પાણી રહે ગમે તેવું ખાતર આપે એ સમયમાં યોગ્યતા રહે નથી. આથી એમ કહ્યું કે મોરૂપી ગ્રંથિના ભેદથી અક્ષય સૈસરી ફળ હોય છે. આ ફળ બતાવ્યું જ્ઞાન કરે નહીં. જીવ સુખને માટે અનેક વિધ પ્રયત્ન કરે છે એટલે એને આ સમજાવવામાં આવે છે. બાકી તો સુખ તો એનો સવાલ છે, સુખરૂપ કરવું સુખરૂપ થવું સુખરૂપ રહેવું એ તો જીવ સવાલ છે, એ કોઈ બહારથી લાવવાની ચીજ છે. એક સમય પંચાણું થયું સુખની પાછી રીતની ખબર નથી, ઉપાયની ખબર નથી કે સુખ કેમ મળે. એણે જે સુખ કલ્પ્યું છે તેનો એ પ્રયત્ન કરે છે, વાસ્તવિક સુખનું એને જ્ઞાન પણ નથી. અને એ સુખની ઉપલબ્ધિ થાય એવી રીત અને વિધિનું જ્ઞાન પણ એને છે. એટલે સુખ ક્યાં છે અને કેવી રીતે પ્રાપ્ત થાય બંનેમાંથી એકે વાતની ખબર નથી. માનેલું સુખ અને માનેલી રીતે મળે છે એની માની લીધી છે. એમાં એ પ્રયત્ન માન છે અને એમાં સુખ નહીં મળતા, દુઃખની જ પ્રાપ્તિ થાય છે. કોઈ પણ બુદ્ધિમાન માણસ હોય એને એટલું તો પૂછી શકાય ને કે ભાઈ સુખ જોઈએ છે તમારે, તો સુખ કેવું હોય, ક્યાં હોય અને કઈ રીતે મળે એને તમે નક્કી કર્યું છે? એને નક્કી કરવું જોઈએ. હા, તો એ તો કે છે, એ જે નક્કી કરી રાખ્યું છે એમાં તો કઈ ધોખામાં જ રહેવું, સુખ મળવું જોઈએ. કોઈને મળ્યું હું તો હું જોવા માંગતો નથી. દર્શનમો ગ્રંથિ ભેદા કિં ભવતિ ઇતિ પ્રશ્ને સમાધાનમ દદાતિ. હવે દર્શનમોની ગ્રંથિ ભેદાવાથી શું થાય છે એવા પ્રશ્નનું સમાધાન કરવામાં આવે છે. વાત અહીંથી પડી છે કે જેને દર્શનોની ગ્રંથિ જાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એનું ફળ છે શું આવે? કે સમ્યક દર્શનનું ફળ અનંત સુખ એવી મુક્ત છે, જેમાં અનંત પરમાનંદ છે એવો મોક્ષ છે, એનું ફળ છે. એટલે જે જીવો દર્શનમોહને ટાળવામાં અંતરાય કરે છે તે મોક્ષ સુખની પ્રાપ્તિમાં અંતરાય કરે છે. સમયસારમાં કે જે મનને વિસર્જિત થતા એવા છ દ્રવ્યો, છ દ્રવ્યો વાત લીધી છે ને, ઉદગળ એટલે અજીવ, ધર્માસ્થી ધર્માસ્થી, આકાશ કાળ અને બીજા જીવો. કેમ કે પોતે તો આનો વિષય નથી, મનનો વિષય પોતે નથી, બીજા જેવો છે. એના સ્વરૂપને મન દ્વારા રોકે છે ત્યારે પોતાના અનંત સુખને રોકે છે. ઉપયોગ જયારે ત્યાં રોકે છે મન દ્વારા એ, અને એની કલ્પના કરે છે ઇન્દ્રિય જ્ઞાનમાં, આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ત્યારે કેવળ સુખને રોકે છે, કેવળ જ્ઞાનને રોકે છે. એમ બીજું એ સમ્યક દર્શન પ્રાપ્ત કરતો નથી એમ ન લીધું, પણ ત્યાં એ કેવળ જ્ઞાનને રોકે છે એમ એના સીધા ફળની વાત લીધી. આમાં મોટું નુકસાન છે. સમ્યક દર્શન નહીં થાય ને તો સમ્યક દર્શન તો કરી લેશું એમ નથી, સમ્યક દર્શન નહીં થાય તો મોક્ષ પણ થશે નહીં એમ વાત છે. અહીંયા એ પરંપરા લીધી છે, પરિપાટી લીધી છે કે દર્શનમોહની ગ્રંથિ ભેદથી શું થાય છે એવા પ્રશ્નનું આ વ્યાખ્યામાં સમાધાન દેવામાં આવે છે. પ્રદાતી એટલે દેવામાં આવે છે. જો નિયમો મોહગંથી પૂર્વ સૂત્રોક્ત પ્રકારે નિયતે દર્શન મોહગ્રંથિ ભૂતવા નિજ શુદ્ધાત્મ નિશ્ચળ અનુભૂતિ લક્ષણ વિકરાળ ચારિત્ર પ્રતિબંધકો ચારિત્ર મોહ સંનવ રાગ દ્વેષો ક્ષપયિત્વા તો સ્વસ્વભાવ લક્ષણે સામાન્ય પુનરપી કિમ કૃત્વા કે ભૂતવા મધ્યમ એટલે ભૂતવા કિમ વિશિષ્ટ કે નિજ સિદ્ધાત્મ સંયુક્તિ સમુત્પન્ન રાગાદિ વિકલ્પ ઉપાધિ રહિત પરમ સુખામૃત અનુભવે સાંસારિક સુખ દુઃખો ઉત્પન્ન હર્ષ વિષાદ રહિતત્વાત દુઃખ સુખસ્ય પરમ માધ્યસ્થ લક્ષણે સામાન્ય. સામાન્યનું વિશેષણ નથી કર્યું, પરમ માધ્યસ્થ લક્ષણે સામાન્ય. અહીંયા સ્વસ્વભાવ લક્ષણે સામાન્ય ત્યાં લક્ષણ માંડ્યું છે. પરમ મધ્યસ્થા જેનું લક્ષણ છે એવું સામાન્ય ભવનમ, સામાન્યમાં ભવન થાય છે. અહીંયા કહે છે કે પોતાનો સ્વભાવ એ જેનું લક્ષણ છે તે સામાન્ય છે. સામાન્ય છે એ સ્વભાવને વ્યક્ત કરે છે, જે લક્ષણ દ્વારા સ્વભાવ વ્યક્ત થાય એને સ્વભાવ લક્ષણ સામાન્ય કહેવામાં આવે છે. વિશાળ એ છે મુનિ ધ્યાનમાં હોય છે જંગલની અંદર, જે હરણ સસલા વગેરે પ્રાણીઓ મનુષ્યને જોઈને ભયભીત થઈને નાસી જાય છે, ઠીકડે ઠીકડા મારે ભાગવા માંડે, એ ત્યાં આવીને બેસે. ચિત્રમાં જે મૂક્યા છે એનું કારણ એ છે, શોભા માટે નથી મૂક્યા પણ આ ચિત્ર સારું દેખાય. પણ એટલી અંતર શાંતિની સાથે સાથે બાહ્ય શાંતિ એટલી વ્યક્ત હોય છે, એટલે એનું લક્ષણ કીધું છે ઓળખવા માટે. બાહ્ય લક્ષણ છે છે ને આ ચિત્ર, એટલા માટે છે. ગાય અને સિંહ એક જ પાત્રમાંથી આહાર લે છે, એનો અર્થ એ છે કે સિંહ છે એ ગાયને જોવે તો ગાયને મારે, અને ગાય સિંહને જોવે તો ઊભી રહે નહીં, કેમ કે મારે ખાઈ જશે એમ. એને એના બદલે બંને પોતાના સ્વભાવ છોડીને એક પાત્રમાંથી આહાર લે છે. એટલો અતિશય હોય છે ત્યાં. સમોસરણમાં તો બધા હોય છે ને, સંગને પંચેન્દ્રિય વિરોધી પ્રકૃતિના જીવો હોય છે, એ વિરોધી પ્રકૃતિના જીવ છે. પ્રકૃતિનો એ જીવ આશ્રય કરે છે ત્યારે એ વિરોધ કર્યા વિના રહે નહીં. મનુષ્યમાં પરસ્પર વિરોધી પ્રકૃતિના માણસો હોય છે ને, એ જયારે એ મળે ત્યારે એમાંથી ચકમક જીર્યા વિના રહે નહીં. જોઈએ છે કે નહીં અનેક પ્રકારના, હે અત્યારે તો બધા કાળે ભાઈ તો સંસારમાં એવા છે. પ્રકૃતિનો સ્વભાવ છે એવો, કષાય કરવો ક્લેશ કરવો એ પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. હે પણ પ્રકૃતિનો એ સ્વભાવ છે ભાઈ. આ તો સાધુ પણ એને સ્વભાવ લક્ષણ કહ્યું છે. જીવનો સ્વભાવ એ સાધુપણામાં લક્ષણ રૂપે વ્યક્ત થઈ ગયો છે. શાંત સ્વભાવ છે, નિર્વિકાર સ્વભાવ છે. એ પ્રાણીઓ ત્યાં આવીને બેસે એ પણ તો નહીં, એને ખ્યાલ ન હોય કોઈ હરણિયાને કે આ માણસ છે કે ઝાડનું ઠૂંઠું છે. સ્થિર છે ને મનુષ્ય ગાય પણ સ્થિર છે, તો એને ખંજવાળ આવે તો ખંજોળે, શરીર ઘસે એનું. ભાગવાના બદલે એની સાથે શરીર ઘસે. ખ્યાલ આવે તો માણસ છે પછી બધા ભલે દૂર રહે, પણ ખ્યાલ ન હોય તો એટલી તો એની મનવચન કાયાના યોગની ચંચલતા હોય છે. પરિણામની સ્થિરતા તો અનહદ હોય છે. અનહદ એટલા માટે કે કોઈ પણ પ્રસંગ ઉત્પન્ન થાય સ્વરૂપ સ્થિરતાને મુનિ છોડતા નથી. પ્રાણ જાય શરીર છૂટે, સિંહ આવીને વાઘ આવીને ફાડી ખાય, સર્પ છે વીંછી છે ઝેરી પ્રાણી આવીને કરડે, બધું બને છે. અને ઇતિહાસમાં બધું બની ચૂક્યું છે, કલ્પના નથી પણ એ બધું બની ચૂક્યું છે. છતાં વિકરાગી મુનિઓની વિકરાગ ભાવની સ્થિરતા કદી છૂટતી નથી. શ્રેણીક મહારાજાનો દાખલો એ પ્રત્યક્ષ છે. શ્રેણીક મહારાજા તીર્થંકર થવાના છે, છતાં નર્કમાં ગયા છે. એની પાછળ કારણ શું છે કે નર્ક જવાને યોગ્ય એમના પરિણામ થયા હતા. ભૂતકાળમાં સંસાર દશામાં દોષની એટલી હદે ગયા કે જેના ફળમાં અત્યારે વર્તમાનમાં નારકીમાં છે. ક્ષેત્ર અપેક્ષા એ છે તો સુની દ્રષ્ટિ આત્મામાં છે, આ તો ક્ષેત્રની અપેક્ષા છે. એ વિકરાગી મુનિ પ્રત્યે એમને કષાય, તીવ્ર કષાય થયો. આ બધા ઢોંગી છે. જૈનના મુનિઓ એ પોતે વખતે જૈન નહોતા, એના રાણી જૈન હતા. બુદ્ધ મત ત્યારે શું ચૂક્યો હતો મહાવીર સ્વામીના સમકાળમાં થયા હતા. ઢોંગી છે, ઢોંગના ધ્યાન કરે છે, ધ્યાનના ઢોંગ કરે છે. કોઈ મરેલો સર્પ નાખી દીધો ગળામાં, શિકારે નીકળ્યા હતા, લાકડી ઉપર કે ભાલા ઉપર ચડાવીને ફગ્યો હોય એના ઉપર બેઠા હતા. એના ઉપર સર્પ મર્યો હોય તો અંદર કીડીઓ થઈ ગયેલી, હજારો કીડીઓ થઈ ગયેલી. એ કીડીઓ મુનિના શરીરે લાલ કીડીઓ છટકા પડે,
લોહી નીકળે એવા મોટી મોટી જંગલી કીડીઓ મોટી મોટી થાય. ખરે આપણે થાય છે નહીં, જંગલમાં જે લાલ કીડી થાય ત્યારે મોટી મોટી કીડી થાય, છટકો ભરે તો લોહીનો તસ્યો આવે એવો છટકો. ક્રોધી પ્રાણી છે મૂળ, લાલ કીડી ને કાળી કીડીમાં થઈ રહે છે. કાળી કીડી કરતી નથી, લાલ કીડી છે પ્રકૃતિ ક્રોધ ક્રોધ વાળી છે. છટકો ભરે ક્રોધ નો આવેશ, ક્રોધ નો આવેશ છે એનો. શું લોહી લોહાણ સ્થિતિમાં મને જોયે તો, પણ ધ્યાનમાંથી વિચલિત થયા ઘરે આવીને વાત કરે છે કે આમ કઈ ઢોંગી સાધુ તમારો જોયો અને આમ કઈ તમારો, તમે બહુ હદ કરી છે. આ તો હદ કરી નાખી, તમારા પરિણામની જે નિષ્ઠુરતા છે એની કોઈ હદ આવી ગયા. તો દૂર કરવા આવે છે કેમ કે એને તો ખબર છે કે આ વિતરાગી મુનિ છે પોતાના હાથે ઉપસર્ગને દૂર કરતા, એ પ્રકારના એના પરિણામ થતા નથી. સાહેબ પ્રાણ ફેલ્યા જાય પણ ચટકો ભરીને કાંઈ ન થાય, જ્ઞાનમાં જ્ઞેય થાય, જ્ઞાનમાં એ જણાય છે. રૂવાડે રૂવાડે એ ચટકા ભરે છે તો જ્ઞાનમાં એ જ્ઞેય થાય છે. એ પણ કીડીને કે ભાઈ આ કાને કરડે છે કે નાકમાં ગરીને કરડે છે, માટે એને દૂર કરો. આત્મસ્થિરતા એટલી છે, ત્યાં અસ્થિ છે, ત્યાં હાથમાં આનંદનો કંદ છે અને ઉપયોગ વળગેલો છે, વળગેલો છે નહીં પણ એની અંદર વ્યાપી વ્યાપક થઈને ઊંડો ઉતરી ગયેલો છે. ઉપયોગની સ્થિતિ એ છે, એટલે એ પ્રકાર જ એમાં આવતો નથી. અલબત્ત જેને એમ થાય કે આ મને કઈક થાય છે એ પ્રકાર નથી, ત્યાં ઉપયોગ એટલો બહાર આવતો નથી એમ છે. ખરેખર ઉપયોગ એટલો બહાર જ આવતો નથી, બહાર આવે પછી તો રાણી ને બંને સાથે આવીને કાઢી નાખે છે એને. પણ એ કાઢી નાખે કે નહીં કાઢી નાખે, મુનિ માટે બધું સરખું છે એમ છે. આપણે બહુ કથા ની ખબર નથી, આ ઉપર ઉપરથી થોડુંક એમાં ત્યાં નારકીનો ટાંકો ત્યાં બંધાઈ ગયો છે. મુનિને ઉત્સર્ગ આપવાના પરિણામમાં નારકીનો ભાવ, ત્યાર પછી તો એમને ભગવાનના સમોસરણમાં ગયા, ક્ષાયિક સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું કેવળી સમીપ, અને તીર્થંકર ગોત્ર પણ અત્યારે નારકીમાં ચાલુ પ્રકૃતિ બાંધે છે. આ પરિણામ તો ત્યાં બદલી ગયા હતા, એ તો એને જોયા કે ઓહો હો હો આ સ્થિતિમાં હજી મુનિ ધ્યાનમાં છે, હું ઢોંગ માનતો તો એની આ સ્થિતિ છે. એ તો બાહ્ય દ્રષ્ટિ હતા એટલે આશ્ચર્ય થઈ ગયું, બાહ્ય દ્રષ્ટિમાં તો આશ્ચર્ય થાય એવી સ્થિતિ છે એટલે એને પ્રતીતિ થઈ ગઈ કે ખરેખર મારી સમજણમાં ભૂલ છે. મુનિની દશા તો કોઈ અલૌકિક હોય છે, ત્યાં ફરી ગયેલા પરિણામ તો ત્યાં જ બદલાઈ ગયા હતા. એ જ ભાવિ તીર્થંકર છે, મહાપદ્મ તીર્થંકર થશે પ્રથમ તીર્થંકર, આવતી 24 મહાપદ્મ નામના પહેલા તીર્થંકર છે. સંસાર દશામાં તો ભૂલ થાય છે, જીવની દોષિત દશામાં તો દોષ થાય છે, પણ થાય છે એટલે ટળી ન શકે એમ કઈ છે, ભૂલ સુધરી શકે છે. ચોરાસી હજાર વર્ષનું આયુષ પડ્યું છે ત્યાં. કેટલું આયુષ લઈને ગયા છે? 2500 વર્ષ ગયા એમ જ હોય ને, તો જ પેલા દર્શનકર થવાના હોય ને. 84,000 નો કાળ પૂરો થાય છે, નવી પેલી શ્રેણી શરૂ થાય છે કાળની. ત્રીજો શું કહે છે, સમ સુખ દુઃખ નિજ શુદ્ધાત્મ સંવિતિ. આ તો સ્વભાવ લક્ષણ ઉપરથી વિચાર વિશેષ આવ્યો, એ સ્વભાવ વ્યક્ત થયો છે. જેવો આત્માનો અનંત શાંત સ્વભાવ છે એવો સ્વભાવ મુનિપણામાં વ્યક્ત થાય છે, પ્રસિદ્ધ થાય છે, પ્રગટ થાય છે, એને સ્વસ્વભાવ લક્ષણ સામાન્ય કહેવામાં આવે છે. પુનરપી કેમ કૃતવા કે એમ થઈને મુનિપણામાં પરિણમીને એનું પવન ભવન થઈને હોજમ શબ્દ છે, એના ઉપરથી અમૃતચંદ્રાચાર્ય ભવનમ શબ્દ લીધો છે, અહીંયા ભૂતવા એવો શબ્દ કર્યો છે. એવા થઈને કિમ વિશિષ્ટ, શેનાથી વિશિષ્ટ છે એમના પરિણામ, કે સમ સુખ દુઃખો નિજ શુદ્ધાત્મ સંવિદ્ધિ સંપન્ન, પોતાના શુદ્ધાત્માના સંવિદનથી સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલું, સંવિદ્ધિ એટલે સ્વસંવિદ્ધિ, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના સંવેદનથી સ્વસંવેદનથી સમર્પણ થયેલું, વિકલ્પની ઉપાધિથી રહી સુખની તૃપ્તિમાં પડ્યા છે, તેમ બહાર આવતા નથી પડ્યા છે, એટલે એને બહાર આવવું ગમતું નથી. તમારે ફલાણી ઉપાધિ ઉભી થઈ છે, ત્યાં જવું પડશે, કેટલું આનંદ કેટલો સુખ કરી, ત્યાં જમી જીવને ગમતું નથી ઉપાધિમાં આવી. અમૃતના અનુભવમાં પડેલા ડૂબેલા છે, આહારની ઈચ્છા થાય, ભૂખ લાગે ત્યારે આહારની ઈચ્છા થાય, તો એમાં આવીને ગમતું નથી એમ કે છે. પછી હવે આહારને સારું થયું, ભૂખ લાગી, હવે કઈક ખાશું એમ છે. પ્રયત્ન તો તે કાળે તે વિકલ્પને સમાવવાનો હોય એમ છે, ઘણા સમાવી દે છે, ઘણા આત્માની ભાવનામાં એનો નાશ કરી નાખે એમ છે. અમૃત અનુભવનો, અમૃતના અનુભવમાંથી અનુભવ દ્વારા સાંસારિક સુખ દુઃખની ઉત્પન્ન થતી, સુખ દુઃખથી ઉત્પન્ન થતા હર્ષ વિષાદ રહી થયાથી એ સુખ દુઃખ છે. સંસારમાં જેને સુખ દુઃખ એટલે સુખ દુઃખના પ્રસંગથી, સુખ દુઃખના પ્રસંગના નિમિત્તે જે હર્ષ વિષાદની હરખ શોકની લાગણીની ઉત્પત્તિ થાય છે, તેનાથી રહીત થયા હોવાથી, રહીત વાત રહી થયા હોવાથી એમને સુખ દુઃખ થતા નથી, એ સમ સુખ દુઃખ રહેશે, એટલે સમ પરિણામ રહે છે. સંયોગો પૂર્વકર્મના ઉદય અનુસાર થયા કરે છે અને સંયોગોના પ્રકાર બદલાયા કરે છે, સાતા સાતા પ્રકૃતિના ઉદય આવ્યા કરે છે, પણ મુનિ એમાં સમ સુખ દુઃખ હોય છે. એટલે સુખ અને દુઃખમાં સમ પરિણામ જેના છે, વિષમ પરિણામ જેના નથી, એવા હોય છે. વિષમ પરિણામ જેના થતા નથી એવા હોય છે. એમ એમ ગુણ વિશિષ્ટો, એવા સંભાવી ગુણથી જે વિશિષ્ટ છે, સંભાવ જેને છે, વિતરાગ ભાવ છે, એવા ગુણથી જે વિશિષ્ટ છે, ભેદ જ્ઞાની એવા ગુણ વિશિષ્ટ, એવા જે ભેદ જ્ઞાની સૌમ અક્ષયમ લભતે, તે અક્ષય સુખની પ્રાપ્તિ કરે છે. નાસ્તિ થાય છે ને એટલે ભેદ જ્ઞાની લીધા, તો ભેદ જ્ઞાન દ્વારા દર્શનનો નાશ થાય છે, વિશેષ વિશેષ પ્રયોગથી ચારિત્રમોનો પણ નાશ થાય છે, અને જ્યાં ચારિત્રમોના રાગદ્વેષ નાશ થયા એની અક્ષય સુખની પ્રાપ્તિ થાય. તત્વ જ્ઞાય છે, તેથી જ્ઞાય છે કે દર્શનમોહ ક્ષયાત ચારિત્રમોહ સંગ્ન રાગદ્વેષ વિનાશ. દર્શનમોહના ક્ષયથી
ચારિત્ર મૂળ નું જેને નામ આપવામાં આવ્યું છે એવા રાજદેશ અને તેથી સુખ દુઃખાદી માધ્યસ્થ લક્ષણ સામાન્ય અવસ્થાન અને તે રાજદેશના નાશ છે. સુખ દુઃખમાં મધ્યસ્થ જેનું લક્ષણ છે એવા સામાન્યના અવસ્થાન એટલે વેદી દર્શન મૂળનો નાશ કરીને વિશેષ વિશેષ પુરુષાર્થ દ્વારા રાગ દ્વેષનો પણ નાશ કરતો જાય છે, અભાવ કરતો જાય છે. એ જે સ્વનિપણું એ હઠથી અને પ્રાણે લેવાની ચીજ નથી એમ કહ્યું. આમાં એ વિશે બહુ સરસ છે. કાર્તિકેયાનો પ્રેક્ષા કાર્તિકેયાનો પ્રેક્ષાના પાછળનો હૃદય હતો એટલે બહુ ઘણા વર્ષ પહેલા કઈ વાતમાં વાંચેલો પણ છાપરી જાય ને આ રીતે જે તે જે સમયગતિને પ્રાપ્ત કરે છે, વિશેષ વિશેષ પુરુષાર્થ કરે છે ત્યારે પંચમ સ્થાનમાં આવે છે. એમાં પણ વિશેષ વિશેષ પુરુષાર્થ કરે છે, સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે એટલે સ્વરૂપ સ્થિરતાનો વિશેષ પુરુષાર્થ કરે છે ત્યારે સમયભૂમિ પણ એમાં આવે છે. એવી જે એની બાહ્ય ત્યાગની જે સહજ સ્થિતિ છે એમાં તે પ્રકારના વિકલ્પનો અભાવ છે. આત્મસ્થિરતાને લઈને વિકલ્પનો અભાવરૂપ સહજ સ્થિતિ થઈ ત્યારે બાહ્ય વિષયને ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો ત્યારે બાહ્ય વિષયના સંયોગ હોવા છતાં અસંયોગરૂપ દશાને એ પરિણમે. બારમાં રાજા હોય, ગ્રહસ્થ હોય, ગમે તે સ્થિતિ હોય, એનો વિકલ્પ જ્યાં ચાલતો નથી એટલે એનો એ રીત નથી. એનું જ્ઞાન સુખું થઈને વર્તે છે. તટસ્થ સુખ દુઃખાદિ માધ્યસ્થ લક્ષણ સામાન્ય અવસ્થાનમ એ નિપણામાં એનું અવસ્થાન થાય છે. તેનો અક્ષય સુખલાભો ભવતી, તેનાથી અક્ષય સુખનો લાભ થાય છે. અક્ષય સુખની પ્રાપ્તિ એનાથી થાય છે. સહજાત્મ દશા ઉત્પન્ન થાય છે એટલે પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવે છે. 195 થી 196 નું મથાળો. આથી એમ કહ્યું હવે એકાગ્ર સંકેતન જેનું લક્ષણ છે એનું ધ્યાન. એકાગ્ર એટલે એક જ જેનું વિષય છે, એક અગ્ર જેનો એક જ વિષય અથવા આલંબન હોય એવું સંચેતન એટલે ચેતના, ચેતના સ્વરૂપ ચૈતન્યમાં ચેતવું, અન્યમાં ન ચેતવું પણ ચૈતન્યમાં ચેતવું, સંચેતન અથવા સંવેદન કહેવામાં આવે છે. એવું જેનું લક્ષણ છે એવું જે ધ્યાન, ધ્યાન કહેવા આવે છે તે નથી. આંખો બંધ કરીને ઝોકું ખાઈ જાય એ કઈ ધ્યાન નથી. આંખમાં આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસે તો પછી ક્યારેક કાદું ઝોકું આવી જાય. ઘણી જાગૃતિનો આ વિષય છે, આ કઈ ઊંઘવાનો વિષય છે અથવા કોઈ એમ અમને તો વિકલ્પ જ નહીં આવે. વિકલ્પ ના આવે તો થાય શું અહીંયા પ્રશ્ન એવો છે. વિકલ્પ ન આવે તો ન આવે એની વાત છે, પણ આવે શું આ તો પછી સ્વસંવેદન આવે એની વાત છે. સંચેતન જેનું લક્ષણ છે સ્વસંવેદન થાય એની વાત છે. એવું જે ધ્યાન તે આ એવું ધ્યાન આત્માને અશુદ્ધતા લાવતું નથી. એમ જે આત્મા નામ આત્માની ચૈતન્યની મુખ્યતાથી એમ જે ચૈતન્યનો અભેદ વેદન સંવેદન એમ જે ધ્યાન, એ ધ્યાનથી આત્માને અશુદ્ધતા થતી નથી. ત્યારે એ ધ્યાન આત્માની અશુદ્ધતા લાવતું નથી એમ કહેવાય છે. પર પ્રત્યેનું ધ્યાન અશુદ્ધતાનું લાવનારું છે, સ્વરૂપ ધ્યાન અશુદ્ધતાને લાવનારું નથી એટલે કે શુદ્ધતાને લાવનારું
નક્કી કરે છે, નિશ્ચિનોતી નક્કી કરે છે, સિદ્ધ કરે છે. જો ખરીદ મોહ કરતો, વિષય વિરતો, મનો નિરંબિકતા સમિદો સહાવે સો અપાણ અવડી દાદા. બાહ્ય વિષય પ્રત્યે રસ નથી એને વિરક્તતા કહેવામાં આવે છે. બહાર નો ત્યાગ કરે છે એનું નામ વિરક્તતા નથી, પણ જેને રસ નથી એને વિરક્તતા કહેવામાં આવે છે. પછી રસ ન હોય એ અરસદશાની સ્થિતિ વિશેષ વધે ત્યારે બાહ્ય ત્યાગ સહજ જોવામાં આવે છે. નહીં તો લોકો શું કરે છે, જે સંતો થયા મહાપુરુષો થયા એને બાહ્ય ત્યાગ જોયો એટલે બાહ્ય ત્યાગ કર્યો, પણ એમથી પ્રથમ વિષય વિરક્ત થયા છે અને એ રીતે એમને બાહ્ય ત્યાગ થયો છે, બાહ્ય વિષયનો ત્યાગ થયો છે. વિષયથી વિરક્ત થઈ જેને રક્તપણું નથી તે વિરક્તપણું છે, એ શબ્દ છે, સૂચક છે, રસનો સૂચક શબ્દ છે. રક્તજીવ બાહ્ય વિષયમાં ત્યારે છે કે સુખના આભાસથી એના પ્રત્યે એનો રસ હોય ત્યારે. જ્યારે કોઈ પણ બાહ્ય વિષયમાં સુખ મળશે એ એને નિશ્ચય હોય ત્યારે એને એ સુખનો રસ ઉપજે છે, એ સંબંધીના સુખનો રસ ઉપજે છે, ત્યારે તેને એ વિષયના રક્તપણું છે એમ કહેવામાં આવે છે. એ વિષયથી વિરક્ત થઈ આગળ ચાલીને મનનો નિરોધ કરીને ઉપયોગ છે એ મનમાં જતો અટકી જાય સહજપણે, મનનો આશ્રય પણ કરે નહીં, એને મનનો નિરોધ કહેવામાં આવે છે. નિરોધ એટલે સહજ અટકવું, હથથી અટકવું નહીં પણ સ્વાભાવિકપણે અટકી જવું તેને નિરોધ કહેવામાં આવે. તો મનના સંકલ્પ વિકલ્પનું સહજપણે અટકી જવું એટલે ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ મનમાં સંકલ્પ વિકલ્પમાં પ્રવર્તે છે એવી સ્થિતિનું સહજપણે બંધ થઈ જવું એને મનનો નિરોધ કહેવામાં આવે છે. મનનો નિરોધ કરી સ્વભાવમાં સમવસ્થિત છે એટલે સ્વભાવમાં સારી રીતે સમ્યક પ્રકારે સ્થિર છે. સમ અવસ્થાન સ્થિરપણે દ્રઢપણે રહેવું તે, દ્રઢપણે ટકવું તે, સારી રીતે રહેવું તે અવસ્થા રહેવું. સમ એટલે સારી રીતે, સ્વભાવમાં એટલે જ્ઞાન દર્શન લાગ્યું, સ્વભાવમાં સ્થિરપણે રહી જવું એ સમવસ્થિત છે તે આત્માને ધ્યાનાર્થ, ધ્યાનને આત્માનું ધ્યાન અને તેવા આત્માને આત્માનો ધ્યાનાર્થ ધ્યાતા કહેવામાં.